ક્ષમતા પ્રાપ્ત થાય તો આનંદ આનંદ છે, પણ જૂના સંસ્કારો ફરી ધક્કો મારે છે. કસાય અને નો કસાય, નો કસાય તોફાની છોકરાઓ જેવા છે. હાસ્ય, રતિ, અરતિ, શોખ, ભય, જુગુપ્સા, કામવાસના વચમાં આવી તોફાન કર્યા કરે, બહુ ગમે તેમને. જેમ તમે ચીડાવ તેમ તેઓને વધારે મજા આવે. દેહની આસક્તિ પરેશાન કરે છે. અંદર બોધ છે કે આત્મા છે, સદગુરુની કૃપા પણ થઈ છે, ઠરવું છે આત્મામાં, પણ તેઓ જોર કરે છે. ઓલી ખો ખોની રમત છે ને, રમ્યા જફો, બેઠા હોય અને પાછળથી છોકરો આવ્યો કહે ખો, ઊભા થઈ તમે દોડવા માંડશો. ધ્યાનમાં બેઠા હો, કસાઈનો ધક્કો લાગ્યો અને કહો ખો, તમે પાછા દોડવા માંડશો અને કસાઈની રમતમાં લાગી જશો.
તેથી પ્રક્ષીણ ચારિત્રમો વિલોકીય વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો આ કાવ્ય નથી, અનુભવનો નિચોડ છે. કોઈ આશ્રમમાં બેસીને પ્રગટ થયો નથી. અપૂર્વ અવસર જે પ્રગટ થયું તે ખાટલા ઉપર જોડે માતાજી છે, દવા આપે છે, સેવા પણ કરે છે. સેવા ધર્મ છે. કોણે કહ્યું કે જ્ઞાની થયા એટલે સેવા ન કરે? જ્ઞાની તો સેવા કરે જ. સેવા ધર્મ છે, આનંદ થાય છે. કાથીના ખાટલા ઉપર બેસીને અપૂર્વ અવસર લખાયું છે. અર્જુનને દ્રોણાચાર્યે પૂછ્યું તને શું દેખાય છે? નીચે તેલની કડાઈ અને ઉપર રાધાની પુતળી ફરે છે. અને દ્રોણાચાર્યે કહ્યું આ પરીક્ષા છે. આ ફરતી રાધાની પુતળીની ડાબી આંખ જે વિંધી નાખે તે પરીક્ષા પાસ. ગુરુએ ભીમને પૂછ્યું કે શું દેખાય છે? તો કહે ગુરુજી આ ઘણું બધું દેખાય છે. યુધિષ્ઠિરને પૂછ્યું તો કહે પૂતળી દેખાય છે. સહદેવને પૂછ્યું તો કહે આંખો દેખાય છે. અને અર્જુનને પૂછ્યું તો કહે એકમાત્ર ડાબી આંખ સિવાય કંઈ જ દેખાતું નથી. ગુરુજી કહે તારે હાથમાં ભાણ લેવાની જરૂર નથી, અમને કંઈ પણ દેખાતું નથી, એકમાત્ર આત્મા જ દેખાય છે. સમજવું કે ચારિત્ર મોહ ગયો તેનું ઉઠમણું થયું. માત્ર આત્મા જ દેખાયો, એક દેખીએ જાણીએ રમી રહે કઈ થોર. સમલ અમલ ન વિચારીએ ય સ્થિતિ કશું નહીં ઓર. સમયસાર નાટકમાં બનારસ દાજી બોલ્યા હતા. કુંતુંદાચાર્યએ સમયસરમાં કહ્યું કે તમામ નયો, તમામ પ્રમાણો, તમામ નિક્ષેપો, તમામ સક્તભંગી, તમામ વિચારો અને વિકલ્પો, તમામ વૃત્તિઓ, તમામ શાસ્ત્રો, તેનાથી પર જઈને શાસ્ત્રથી પ્રતિપાદ એકમાત્ર શુદ્ધ ચેતનમાં જ લીનતા કરવી, તે જે કરે છે તેને અમે ધ્યાન કહીએ છીએ. ચારિત્રમો જાય એટલે આવું ધ્યાન થાય. મને લાગે છે કે તમને હવે મૂંઝવણ નહીં થાય. તમે હવે કોઈને પૂછશો નહીં કે દર્શનમો કેવો હોય. આટલા બધા લક્ષણો દર્શન મોહના કયા? પછી મોહ કયો કે દર્શન? સીધી વાત છે, મોહને ટાળવાનો છે, દર્શનને રાખવું છે. દર્શનની આંખમાં મોહનું કસ્તર પેઠું છે, એ કાઢી નાખવું છે. અહીં પ્રવચનમાં નથી વાર્તા કે નથી હસવાનું, છતાં તમે પ્રેમપૂર્વક સાંભળો છો. જે આત્માની વાત સાંભળે છે તે નિશ્ચય ભવ્ય છે. 103 ગાથા સુધી આપણે પહોંચ્યા છીએ. 104મી ગાથા શરૂ થશે ત્યારે 103મી ગાથાનું વિહંગાવલોકન થશે. ધન્યવાદ. કર્મ ફિલોસોફીની ચર્ચા થોડી બાકી છે, તે હવે કરીશું.
મુખ્ય કર્મ મોહનીય, એક કર્મના બે ભાગ, દર્શન અને ચારિત્ર. દર્શનમાં એ મુખ્ય અને ચારિત્રમાં એને અનુસરનાર, એક જ કર્મના બે ભાગ છે. મોહનીય કર્મ ઘણું વિચિત્ર છે, ગહન છે, એને સમજવા માટે જ્ઞાનીએ એના બે ભેદ બતાવીને સમજાવ્યું છે કે દર્શન મોહનીય એક ભેદ છે અને બીજો ભેદ ચારિત્ર મોહનીય છે. દર્શન મોહનીયનો ભેદ સમજાવવા માટે 10 લક્ષણ આપ્યા છે. એ 10 લક્ષણોની સવિસ્તર વિચારણા કરતા અને પોતાના જીવન પ્રત્યે એને વિચારતા અંતર્મુખ થઈને તો દર્શનમો લક્ષમાં આવે કે જીવમાં દર્શનમો છે કે કેમ. તમામ કર્મો મોહનીય કર્મ હશે તો જ ટકશે, નહીં તો નહીં ટકે. તો એટલે જીવે સૌથી વધારે પ્રયત્ન કરવાનો છે, સાધના કરવાની છે, લક્ષ્ય બાંધવાનું છે. એ દર્શન મોહને એણે મંદ કરવાનો, હળવો પાડવાનો, દર્શન મોહને શિથિલ કરવાનો, એને ક્ષીણ કરવાનો, એને ક્ષય કરવાનો. ત્યારે જ આ વસ્તુ એને જોવામાં આવે, સમજવામાં આવે. કારણ કે દર્શન મોહનું જે સ્વરૂપ છે, એના લક્ષણો છે, એ બહાર નથી. એ સ્થિતિ કોઈ બહારની નથી, જીવની આભ્યંતર દશા છે, જીવની આંતરિક સ્થિતિ છે. દર્શન મોહ એ જીવની આંતરિક સ્થિતિ છે. એટલે એ પોતે અંતર્મુખ ન થાય અને આ લક્ષણો ન વિચારે તો એને દર્શનમાં લક્ષમાં આવે નહીં. અને દર્શનમાં લક્ષમાં આવે તો એને ટાળવાનો પ્રયત્ન થાય અને ટળે. દર્શનમાં ટળવાનો લાભ એ થાય કે ચારિત્રમાં આપોઆપ ટળે, નહીં તો દર્શનમાં ટળ્યા વિના ચારિત્રમાં ટળવાના પ્રયત્ન થાય, કેમ કે બહાર છે, બાહ્ય અભ્યંતર નથી, એ બાહ્ય છે. ચારિત્રમો તો બહાર છે, તરત ખબર પડે. એ ચારિત્રમો જવાનું લક્ષણ છે. હા, પણ એ ચારિત્રમો જવાની પહેલા ચારિત્રમોનું સ્વરૂપ શું, અભ્યંતર કે બાહ્ય, પકડાય છે? ચારિત્ર મોહનું સ્વરૂપ શું? હા, એ દર્શન મોહ વ્યતીત થાય તો સ્થિરતા થાય. પણ ચારિત્ર મોહ શું છે, અભ્યંતર કે બાહ્ય? બાહ્ય, ઇન્દ્રિયોના વિષયોની અંદર લુપ્તતા થવી, લીનતા થવી, કશાય ભાવે રહેવું, આ બધો ચારિત્ર મોહ છે. કોઈ નિયમ ન હોય, યમ ન હોય, સંયમ ન હોય, તપ ન હોય, વૈરાગ્ય ન હોય, આ બધું શું છે, ચારિત્ર મોહ છે. વિવેક વિનાનું વર્તન છે, શીલ સંયમ વિનાનું જીવન છે, આ ચારિત્ર મોહ છે. આ બધો બહાર નથી, તો દેખાય, અને એને એ દેખાય એટલે એને સંયમિત કરવા જુદા જુદા પ્રયત્નો કરે. કોઈ ઉપવાસ કરે, કોઈ નિયમ લે, દરેકે દરેક ઇન્દ્રિયોના લગતા એ કામ કરે. પણ જ્યાં સુધી દર્શન મોહ ન ગયો હોય ત્યાં સુધી પહેલો ચારિત્ર મોહ જાય નહીં. બહારથી ઉપચાર થાય પણ પાછો ફરીથી એને આવીને વાત ઊભી રહી. એટલે દર્શન મો ગયા વિના જો લક્ષ બહાર ઉપર જ કે મારે ધર્મ કરવો છે અને હું ધાર્મિક છું, આપણે કંઈક દેખાડવું જ બધાને, એટલે કંઈ ને કંઈ ચારિત્ર મોહના ઉપરના જે સાધનો આપ્યા છે એ કર્યા કરે, વ્રત કરે, નિયમ કરે, યમ કરે, જુદા જુદા પ્રકારના સંયમના સાધનો કરે, પણ જ્યાં સુધી દર્શન મોહ ગયો નથી ત્યાં સુધી આ બધું કરેલું એ કહે છે ને કૃપાળુ દેવે કે આ જીવ પાડા જેવો છે, ચારિત્ર મોહના કેટલા પૂડા ખાઈ ગયો છે, એને તો આવા કેટલાય નિયમો કરી લીધા છે, જન્મ જન્મ કર્યા છે, પણ એ બધા નિયમો, એ બધા એના યમ નિયમ સંયમો, એના વ્રત, એના જપ, એ બધા બાહ્યમાં થયા છે, ના નથી, નથી થયા એમ નહીં, એ થયા હશે ત્યારે એને થોડો સંયમ કર્યો હશે, પણ દર્શનમાં જ્યાં સુધી જાય નહીં, હું આત્મા છું, દેહ નથી, શરીરથી ભિન્ન એવું ચૈતન્ય ઘન મારું સ્વરૂપ છે, અને આ વિષય કશાય અને વિભાવો તે મારા નથી, આવું જ્યાં સુધી અંતરની અંદર બેસતું નથી ત્યાં સુધી એનામાં ભાવોની સ્થિરતા આવતી નથી. ચારિત્ર મોહના એ પ્રયાસ કરે છે, સ્થિરતા વિનાના કરે છે, કે આજે એ ઉપવાસમાં છે અને કાલે એ બેફામ પાછો આહારમાં છે, સ્થિરતા નથી. એટલે ગમે તેટલા પ્રકારના નિયમો થાય, ચારિત્રમાં આપણને દેખી તો ટળે પરંતુ મૂળમાંથી જાય નહીં, એ બાહ્ય છે, દર્શનમાં અભ્યંતર છે. અને ખરો પ્રયત્ન શેના માટે કરવાનો છે? દર્શનમાં ટાળવાનો. જીવને બહારનું કરવું ગમે કે અંદરનું? જે દેખાય છે, જે લોકો જાણે, લોકો જુએ, એટલે એની અંદર એને વધારે એની અંદર પોતે જોડાયેલો રહે છે, આને કારણે છેતરાય છે. અનંત કાળ સુધી વહ સાધન બાર, આ બધા ચારિત્ર મોહને દૂર કરવાના સાધનો છે, જે ત્રણ ગાથામાં કયા છે એ બધા ચારિત્ર મોહને દૂર કરવાના સાધનો છે. પણ દર્શનમાં ગયા વિના એને પ્રયત્ન કર્યો એટલે શું થયું કે જે સમયે કર્યો તે સમય બરોબર છે, પણ સ્પ્રિંગને જેટલી દબાવી રાખો ત્યાં સુધી દબાવી લીધી, પણ જ્યારે એનું પ્રેશર લઈ લો ત્યારે ઉછળે છે. એટલે જ્ઞાનીએ એટલી સરસ વાત મૂકી છે આ એક જ ગાથામાં, અનંત કાળના સંસારને સમાપ્ત કરવા માટેની પદ્ધતિ રીત શું, તો કે પેલા દર્શન મોહનો નાશ કરવો, અને દર્શન મોહનો નાશ વિચારથી થાય, ધ્યાનથી થાય. હવે હું વિચાર કરું, ધ્યાન કરું, એમાં હું ધર્મ કરું છું એવું તેને લાગતું જ નથી, કેમ કે એ કોઈને ખબર જ ન પડે. મારે મારો દેહ ભાવ ગાળવાનો છે એવો પ્રયત્ન કરે, પેલો તો દેહ ઉપર સંયમ લેવો છે કે આજ મારે સવારે નથી ખાવું, એકવાર છે, એકવાર જમવું છે, એ તો ખબર પડશે, પણ દેહ ભાવ જ ગાળવો છે તો કેટલી મુશ્કેલી થાય. તો શરૂઆતમાં એને સાધના કરવાની, એ દર્શન મોહની કરવાની છે. દર્શન મોહની સાધના જ્યારે પૂરી થાય છે ત્યારે જ એને સમ્યકત્વ પ્રગટે છે, સંકિત થાય છે. આત્મ તત્વ જે જુદું છે શરીરથી, એની પ્રતીતિ થાય છે, એનો અંશે અનુભવ થાય છે, એટલે હવે એનો જે બોધ છે એ આત્મલક્ષી છે. હવે એ જે ક્રિયા કરશે તે આત્માના હિત માટે કરશે, આત્માના કલ્યાણ માટે કરશે, આત્માના મંગલ માટે કરશે, આત્માને શુદ્ધ કરવા માટે કરશે, આત્માને નિર્મળ કરવા માટે કરશે. પણ જ્યાં સુધી એને આત્મ સ્વરૂપ ઉપર આવ્યો જ નથી અને દર્શન મોહમાં દેહમાં જ આત્મબુદ્ધિ છે, શરીરમાં જ આત્મબુદ્ધિ છે, શરીર તે જ હું આવી પ્રકારની દ્રઢ માન્યતા છે, અને જેમ શરીરને લઈને જ બહાર બધો એ પોતે પોતાનો દેખાવ કરે છે, એમ તપનો દેખાવ પણ પોતાના શરીરના આધાર ઉપર જ કરશે કે મેં અઠાઈ કરી છે, મેં આ તપ કર્યું છે. આ બધું જે કર્યું છે એ શરીર આધારિત છે. જેવો એનો કાળક્રમ પૂરો થશે, સમય મર્યાદા પૂરી થશે, નિયમની અવધિ પૂરી થશે, એટલે પાછો આત્મા તો પ્રગટ થતો જ નથી, આત્મબળ પણ પ્રગટ થતું નથી. હવે એને આ પ્રકારનો જ્યાં સુધી આત્મા નથી પકડાતો, હા, તો ચારિત્ર મોહના ઉપક્રમના પ્રયત્ન જ કર્યા કરે છે, દર્શન મોહને બાજુમાં રાખીને. એટલે એને સિદ્ધાંતનો બોધ પરિણામ પામતો નથી, પરિણતિ થતી નથી. ચોથું ગુણસ્થાનક આવ્યા વિના ઉપર પગથિયા માંડવા કેવી રીતે? અને એ માંડ્યા કરે છે. બ્રહ્મમાં રહે છે જીવ, ભ્રાંતિમાં ખેંચાય છે. જો બરોબર સમજવામાં આવે જ્ઞાનીની વાતને, તો ખ્યાલ આવે કે આપણે બંને પ્રયાસ સાથોસાથ કરવાના છે. આધ્યાત્મિક જીવનમાં આવીએ એટલે આપણું કાંઈ બેફામ વર્તન ન હોય, ચારિત્રશીલ હોવું જોઈએ, સંયમપૂર્વકનું હોવું જોઈએ, ત્યાગ વૈરાગ્ય યુક્ત હોવું જોઈએ, ચારિત્રને મોહને હળવો રાખવો જોઈએ, પણ સાથોસાથ દર્શન મોહની સાધના આંતરિક છે, જે આભ્યંતર છે, એ ચાલુ કરવી જોઈએ. એ દર્શન મોહને તોડવાની વાત જ્યાં સુધી નહીં થાય, એ વાત નહીં પકડાય, ત્યાં સુધી એ ચારિત્ર મોહના ઉપર છલ્લા પ્રયત્નો ગમે તેટલા કરે તો પણ એને એનું આત્મતત્વ પ્રગટ થાય નહીં. એટલે અહીંયા કહે છે કે જૂના સંસ્કારો, દર્શન મોહનું ખરું સ્વરૂપ એ છે કે અનાદિથી જીવે દેહાત્મ ભાવ ભાવ્યો છે, દેહ ભાવમાં જ રહ્યો છે, એક પણ કાળ એવો ગયો નથી કે એ દેહ વિનાનો હોય. તો દેહ સાથેની એની એકતા બુદ્ધિ એ આજકાલની નથી, બહુ દીર્ઘકાળની છે. હવે એના સંસ્કારો છે, માત્ર બુદ્ધિ નથી, એટલે દેહમાં થતું દુઃખ એ મને દુઃખ, દેહને મળતું સુખ એ મને સુખ, પ્રત્યેક બાબતની અંદર વિપરીત દ્રષ્ટિ છે એની. એટલે સુખ દુઃખની કલ્પના જ બદલાઈ ગઈ છે. એ સુખ શરીર આધારિત છે, ઇન્દ્રિયોના ભોગ આધારિત છે, મનની તૃષ્ણાઓની ઈચ્છાની તૃપ્તિ આધારિત છે. એને આત્મા સાથે કોઈ સંબંધ નથી. હવે આ સ્થિતિની અંદર જ્યારે એ પોતે છે, ત્યારે એને જે કરવાનું છે, દેહ ભાવને અનાદિનો જે દેહ ભાવ છે, જે મિથ્યા ભાવ છે, જે મિથ્યાત્વ છે, એને કારણે દેહ ભાવને લઈને એ સંસ્કારો, એને જ્યારે એનો દર્શન મોહ તૂટે છે અને સાધના કરવા માટે આગળ વધે ત્યારે એ આડો આવે છે, એને નડે છે, એ બાધારૂપ થાય છે, એ અંતરાય કરે છે, એ સાધના કરી શકતો નથી. કેમ કે શરીર પ્રત્યેનો અનાદિનો ભાવ, મમત્વનો ભાવ, અહમનો ભાવ, એનું અનાદિનું અહમ અને મમત્વ શું છે? શરીર બુદ્ધિ અને શરીરની સાથે વળગેલા તમામ પદાર્થો અને તમામ સંબંધો એ પોતાના છે. શરીર તો છે જ, હું શરીર છું, અને શરીર સાથે વળગેલા તમામ સંબંધો અને તમામ પદાર્થો એ મારા છે. અહમ અને મમત્વ આ દશા એની વાસ્તવિક નથી. કઈ દશા છે? સ્વપ્ન દશા છે. આ એની સ્વપ્ન દશા છે. સ્વપ્ન દશા એટલે શું? ન હોવું એને સાચું માનવું, ન હોવું એને સાચું માનવું, ભ્રાંત છે, જૂઠ છે. તો અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ છ પદની દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર મારું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ સ્વરૂપમાં, સહજ માત્રમાં સમ્યક દર્શનને પામે અને સહજ સ્વભાવરૂપ મોક્ષને પામે. કેટલી વાર લાગે? પણ એ ક્યારે થાય? એણે દર્શન મોહના એક એક લક્ષણ વિચાર કરીને દર્શન મોહને જો શિથિલ કર્યો હોય, ગાડ્યો હોય, તો એને આ વાર ન લાગે કે હું આ જે કંઈ છે શરીરના સંસ્કારોથી અત્યારે છું. પણ એ સ્વપ્ન દશા છે અને તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે. જ્ઞાનીનું લક્ષણ આ કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કીધું. સકળ જગત છે અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ સાચા જ્ઞાન. જ્ઞાની પોતાની વર્તમાન જગતની અંદર જીવાતી અવસ્થાને સ્વપ્ન દશા માને છે. આવું વાસ્તવિક જગત છે, પોતે વાસ્તવિક છે, જીવી રહ્યો છે, એ પણ બધા ક્રિયાકલાપ છે, એ કોઈ ખોટી વાત તો નથી. નજરે દેખાતા અનુભવાતા એવા પદાર્થોની સાથે એવું જીવન જીવાઈ રહ્યો છે. છતાં પણ જ્ઞાની કહે છે કે આ દેહ અને દેહ થકી જે જીવન જીવાય છે તે સ્વપ્ન દશા છે, તે મારું જીવન નથી, મારી અવસ્થા. હું આ શરીરથી ભિન્ન છું. આ જે કંઈ ક્રિયા થાય છે એ મારી ક્રિયા થતી નથી. જે ભાવો થાય છે એ પણ મારા સ્વભાવના ભાવો નથી. સંગના ભાવો હશે, વિભાવના ભાવો હશે, પણ મારો સ્વભાવ નથી. ખાઉં પીઉં છું, હરું ફરું છું, બોલું ચાલું છું, આવું જવું છે, બધું જ ચાલે છે, પણ એ મારો સ્વભાવ નથી. આ સ્વભાવગત થતી ક્રિયાઓ નથી. મારો સ્વભાવ તો જોવું અને જાણવું, જ્ઞાતા અને દ્રષ્ટા. આ સ્વપ્ન અને જાગૃતિનો ભેદ જ્ઞાની જાગીને જીવે છે. એ જીવે છે પણ જાગતો છે. જગતના જીવો સ્વપ્ન દશામાં જીવે છે. એટલે એનું વ્યક્તિત્વ જે શરીરનું છે ભ્રાંત, એના આધાર ઉપર આખી જિંદગી કાઢી નાખે છે. અરે જન્મોના જન્મ કાઢી નાખે છે. એને લક્ષમાં નથી આવતું કે કેટલા જન્મારા ગયા આમ ને આમ. તો અહીંયા કહે છે એ ભાઈ, આ કસાય ને નો કસાય આ બધા દેહની આસક્તિને પરેશાન કરે છે, એ બધા નડે છે. ચારિત્ર મોહ એટલે આ ભેગા કરેલા સંચિત કરેલા સંસ્કારો અને કસાયો અને નો કસાયો, એને આત્મ સ્વભાવમાં ઠરવામાં બાધારૂપ થાય એ ચારિત્ર મોહ. પોતાના સ્વરૂપની પ્રતીતિ થયા પછી જીવ પોતાના સ્વભાવમાં સ્થિર થાય, પણ થવા ન દઈએ એવા પરિબળો ઉદયમાં આવે એ ચારિત્રમોહ છે. અને એ ચારિત્રમોહ ઉદયમાં આવે એને લક્ષમાં આવે એટલે એને પ્રયત્નપૂર્વક હવે એ ચારિત્રમોહને ટાળવો જોઈએ. એ શેના આધારે ટાળે? દર્શન મોહના આધારે. દર્શન મોહના આધારે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ, જે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ. ચારિત્ર મોહને અમે જોઈ ઓળખી લઈએ. તેથી એટલે શેથી? બોધ જે ઉપજ્યો છે કે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, આ જે છે એના વડે અમે આ જોયું. અને એ જોવાને કારણે હવે એ ચારિત્ર મોહને અમે કેવો કરીશું? પ્રક્ષીણ. એટલે ક્ષીણ એવો કે ફરીથી હવે ઉત્પન્ન થઈ શકશે નહીં. મૂળમાંથી કાઢ્યો, ક્ષીણ કર્યો નહીં પણ પ્રક્ષીણ મૂળમાંથી કાઢ્યો. એક ગયું, એક ગયું જ બસ, પછી ફરીથી એ હવે જાગશે નહીં. આવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય એ દર્શન મોહ જાય ત્યારે પોતાના સ્વરૂપનું આવું શુદ્ધ બળ આત્માની અંદર જાગે છે. અને આત્મિક બળથી જ ઉદિત કર્મને વેધી શકાય, એને ક્ષીણ કરી શકાય, એનો નાશ કરી શકાય. નહીં તો કર્મ ચાલ્યા કરે. એક જીવ છે એને 80 વર્ષનું આયુષ્ય છે, એનો મતલબ શું થયો? કર્મની દ્રષ્ટિએ 80 વર્ષ સુધી સમયે સમયે કર્મ ઉદયમાં આવશે, એને એટલો કર્મ ઉદયમાં આવ્યા છે, એટલા કાળ એની સાથે મેળવારો છે. એવું ખરું કે જીવવાનો છે ને એકે કર્મ ઉદયમાં નથી? એને 75 વર્ષ પૂરા થઈ ગયા, કર્મ પૂરા થઈ ગયા, અને હજી આ ભાઈ 5 વર્ષ જીવવાના છે. થઈ જ ન શકે. એનો મતલબ કે દરેકને જીવન સાથે એના સમયે સમયે ઉદિત થનારા કર્મો એ પણ કર્મોદયમાં ઉદ્યાવલીમાં આવ્યા છે. એ હિસાબ છે બરોબર, પ્રકૃતિનો નિસર્ગનો હિસાબ બરોબર છે, માં કઈ ફેરફાર થાય નહીં. તો જીવ મોક્ષ ક્યારે પામે? હવે કર્મ રહિત ક્યારે થાય? તો કે આયુષ્ય રહિત થાય ત્યારે. પ્રશ્ન કરીએ કે કર્મ રહિત ક્યારે થાય? તો કે આયુષ્ય રહિત થાય. અરે આયુષ્ય રહિત થાય ત્યારે જો કર્મ રહિત થતો હોય તો આ મોક્ષ કદી પામે? આને નિર્માણ કદી થાય? દેહ છતાં નિર્માણનો અર્થ શું? દેહ છતાં નિર્માણ, દેહ છે તો આયુષ્ય છે, છતાં કર્મ નથી. એટલે આનું આત્મબળ એટલું બધું છે કે ઉદય આવેલા કર્મોનો એ નાશ જ કરે છે, રહેવા દેતો નથી. અને જેમ નાશ કરે એમ આત્મબળથી ઉદિત આવેલા કર્મોને જલ્દી ખપાવે છે, અને જલ્દી ખપાવે છે એટલે અવકાશ ઊભો થાય છે. અવકાશ ઊભો થાય છે એટલે જેટલા બાકીના કર્મો છે દોડતા દોડતા જલ્દી આવે છે, એને કહે છે ઉદિનણા. અને કર્મો ખતમ થઈ જાય છે, કર્મો ખતમ થઈ જાય છે. આયુષ્ય પૂરું થાય ત્યાર પહેલા કર્મો ખતમ થઈ જાય છે. બધા કર્મો ખતમ થઈ જાય તો કેવળ જ્ઞાન થાય. કર્મો ખતમ થઈ જાય તો કેવળ જ્ઞાન થાય. આ કેવડી જે છે એને કહ્યું કૃપાળુ દેવે કે હવે બાકી શું રહ્યું, કર્મો તો કોઈ છે નહીં, ઉદયમાં આવતા નથી. ત્યારે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ. જો બે સ્થિતિ સાથે હોય તો કોઈ જીવનો મોક્ષ ન થાય. પણ કર્મની સ્થિતિ પહેલા ખતમ કરે અને આત્મિક અવસ્થા એની જાગૃત હોય, આ દર્શનમાં ગયો હોય તો આ બની શકે. કેવળ ચારિત્રથી આ વાત સંભવિત બની શકે નહીં. ક્યાંય કોઈ પણ પ્રકારની શંકા રહેવા નથી દીધી, અને કોઈ પરિસ્થિતિ થાય તો શું થાય એ બધી જ વસ્તુનું સમાધાન આપણને એક એક ગાથાની સમજણમાં મળી જાય છે. એટલે આખો મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટે આટલો ટૂંકામાં લઈ ગયા આપણને. અનંત સંસારને સમાપ્ત કરવામાં જ્ઞાનીએ એટલું જ કીધું કે તું એમ કર, અનંત પ્રકારના કર્મોને ભૂલી જા. અરે સાહેબ, આટલા કર્મોને કેદી મારા જાય તો બધું ભૂલી જા અને માત્ર એક કર્મ પકડી લે, મુખ્ય મોહનીય. હવે સમજીએ કે સાહેબ મોહનીયનું સ્વરૂપ પણ બહુ ભયંકર છે, કેમ કે એ બાહ્ય પકડી શકશે, અંદરનું પકડી શકશે નહીં. સાહેબ મોહનીયનું આ તો ચારે બાજુ જીવ મોહાઈ જાય છે, પોતાના સ્વજન પરિજન, પોતાના અંગત, આ પછી પરિગ્રહમાં સંગ્રહની અંદર, આ સંગ પ્રસંગો, આ બધાની અંદર આ મોહનીય તો જુઓ. ભલભલાને સાહેબ આ તો ખેલવી નાખે એવો જબરજસ્ત તાકાતવાન છે, એ કહે છે બધો ચારિત્ર મોહનીય છે, તારે એને નાશ કરવો હશે તો પેલા તું દર્શન મોહનીય, તારી આત્માની જે શ્રદ્ધા જે છે, પદાર્થની તાત્વિક ઓળખાણ અને તાત્વિક પ્રતીતિ, એને તાત્વિક શ્રદ્ધા જ નથી, જગતનું ઓળખાણ જ નથી. આ બધા મારા છે એમ ઓળખીને જ તું કેસ, પછી તો મોં હોય કે બીજું હોય, આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, આ મારો પૈસો છે, આ મારું મકાન છે, જેને આવા થીરી જીવવું છે એને મોહની ચારિત્ર મોહનીય ન હોય તો હોય શું બીજું. પણ જેવું એને શ્રદ્ધા થઈ કે હું એક છું ને કોઈ મારા નથી, કોઈ પદાર્થ પણ મારો નથી, પર ભાવ એ પણ મારા નથી, હું પરથી જુદો છું, અને આગળ વધતા વિચારતા હું જ્ઞાતા છું, પ્રત્યેક જ્ઞેયથી હું જેને જાણું એ જ્ઞેય એ જુદું, અને હું જાણનારો જુદો, દ્રશ્યથી હું જુદો, હું જેને દેખું એનો હું દ્રષ્ટા, અને મને જે દેખાય તે મારું દ્રશ્ય. દ્રષ્ટા અને દ્રશ્ય કદાપી એક રહી શકે નહીં, એક હોઈ શકે નહીં. જ્ઞાતા અને જ્ઞેય એક હોઈ શકે નહીં. આવી એને જેને દર્શન મોહ નાશ થાય ત્યારે આ એક અવસ્થા પ્રાપ્ત થાય છે. તો હવે બાકીનું બધું જ જે છે એ જ્યારે મારું જ નથી તો મોહ માટેનું કોઈ કારણ રહેતું નથી. મમત્વ ગયું તો મોહને અવકાશ નથી. પણ શ્રદ્ધામાં મમત્વ વિદ્યમાન છે અને આ સંગ અને સંબંધનું કામ એ છે કે પદાર્થોનો આપણી સાથે મમત્વ ઊભું કરવામાં એ સંગ અને સંબંધની કડી છે. કે એક ભાઈ આવ્યા, આપણે ઓળખતા નથી, પછી કે તમને ખબર નથી પણ આ તમારા સગા મામાનો દીકરો થાય, હવે ઓળખાણ કરાવી. શું ઊભું થયું? મમત્વ થયું ને પેલા, મમત્વ થયું એટલે ચારિત્ર મો આવશે ને હવે. તો હવે ભાઈ તો ક્યાં છો, જમીન જાજે. જે કંઈ કરીએ તે શરૂઆત થઈ ગઈ તરત જ. સંબંધ અને સંગ, એ સંગમાં સંબંધ જેવો જોડાયો એટલે મમત્વ ઊભું થયું. મમત્વ થયું એટલે મોહની પરંપરા ચાલુ થઈ ગઈ. એટલે જીવને દર્શન મોહ ન જાય ત્યાં સુધી. દર્શન મોહ તો એ કહે છે કે મામો એ મારો નથી, તો દીકરો છે ને મારો હોય. જો દર્શન મોહ ગયો હોય તો મામા પણ મારા નથી, પર છે, હું માત્ર જાણનાર છું. અને વધારે આગળ કહે તો કે મામાની ક્યાં વાત કરે છે, મારો દીકરો પણ મારો નથી, તો મામાનો દીકરો મારો ક્યાંથી હોય? આ શરીર પણ મારું નથી, અથવા શરીર તે હું નથી. આ દર્શનમાં જવાની અવસ્થા છે, વિચાર વિના નહીં જાય, સાધના વિના નહીં જાય. લક્ષણ બરોબર જાણીએ કે હું કોણ, જગતના બધા પદાર્થમાંથી પોતાની જાતને જુદી કરવી છે કે હું કોણ, તો જ્ઞાની સાદી વાત કરે છે કે તું જ્ઞાતા અને દ્રષ્ટા, તું જ્ઞાતા અને દ્રષ્ટા. લગાવ ગણિત, હવે કંઈ પણ પદાર્થ છે તો એ મારું જ્ઞેય અથવા એ મારું દ્રશ્ય. હું જ્ઞાતા અથવા દ્રષ્ટા, દ્રષ્ટા દ્રશ્યથી જુદો છે અને જેમ દ્રષ્ટા દ્રશ્યથી જુદો થતો જાય તેમ પોતાના આત્મ સ્વરૂપની એને પ્રતીતિ થતી જાય, એમ એ પોતે પોતાના આત્મ સ્વરૂપની અંદર સ્થિર થતો જાય. બે પદાર્થો એને તરત ભિન્ન થતા જાય કે પોતાનો પદાર્થ છે એ તો ચૈતન્ય યુક્ત છે, સંવેદના યુક્ત છે, અને એ જેને જાણ્યું, જે જોયો, દ્રશ્ય છે, એની સાથે કાંઈ નથી, તો પદાર્થ છે, પરભાવ છે, એ સ્વ નથી, સ્વ નથી. આમ ભેદજ્ઞાન કરીને ચારિત્ર મોટાડી શકશે, નહીં તો ચારિત્ર મોટકશે, ટળશે નહીં. એટલે કે છે મુનિશ્રીએ આ શબ્દ મૂક્યો છે કે તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીય વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. કે આ કોઈ કવિતા નથી, આ અનુભવનો નિચોડ છે. અને કોઈ આશ્રમમાં બેસીને નથી લખ્યો, પણ માના ખાટલા ઉપર બેઠા બેઠા લખ્યો છે. જ્ઞાનીની અવસ્થા કેવી હશે? માની સેવા થાય છે, દવાદારૂ થાય છે, ઉપચાર થાય છે, મોહ ખરો? ને માં છે અને માં પ્રત્યેનું કઈ ઉપેક્ષા નથી. આપણે તો વાત કહેવા જેવી નથી, આપણે તો મને મોહ નથી એમ કહેતા તો તને ઘૃણાનો પાર નથી. તું તો દ્વેષ ન કરતી ત્યાં સુધી કહી ન શકતો કે મને મોહ નથી. નિષ્કામ પ્રેમ એ સંસારીના જીવનમાં આવતો નથી. જીવની મૈત્રી જે મહાવીરે કીધી છે, કોઈ જીવ સાથેના કોઈ સંબંધ નહીં અકારણ, એની સાથેનો આત્મીયતાનો ભાવ એ મૈત્રી છે, જેમાં રાગ પણ ન થાય અને દ્વેષ પણ ન થાય. એ સ્થિતિ તો આપણે ક્યારેય કોઈના વિશે આપણા જીવનમાં અનુભવી શકતા નથી. એટલે કે છે કે કેવી જ્ઞાનીની સ્થિતિ હોય છે આવા બધા સંયોગોની વચ્ચે. માના ખાટલા ઉપર છે, સેવામાં રત છે, શુશ્રુષા ચાલે છે, તે સમયે તો અહીંયા દાખલો આપ્યો છે પેલો મત્સ્યવેદનો કે અર્જુનને તો માત્ર આંખ જ દેખાય છે બધાની વચ્ચે, છતાં એની એની આંખ જ દેખાય, એ સિવાય કશું દેખાતું નથી. એમ સંસારની અંદર હોવા છતાં એને પોતાના આત્મા સિવાય કશું દેખાતું નથી. આત્મા જ દેખાય છે, માત્ર આત્મા દેખાય છે. એ પોતે જે કંઈક કરી રહ્યો છે ત્યારે પણ હું આત્માના જ્ઞાન ગુણથી આ થઈ રહ્યું છે, દર્શન ગુણથી આ હું જોઈ રહ્યો છું. હું જેને જોઉં છું બરોબર જોઉં છું, છતાં એ મારાથી ભિન્ન છે અથવા તો હું એનાથી ભિન્ન છું. કોઈ પણ પ્રકારની રાગ દ્વેષની ગ્રંથિ ઉત્પન્ન થતી નથી. માત્ર આત્મા દેખાય, પક્ષીની આંખની માફક, એટલે એને પુત્રીનો રાધાવેદ એ જે પ્રસંગ છે, કુંડની અંદર ત્રાજવું રાખે, બે પગ રાખે, દ્રષ્ટિ નીચે રાખે, ઉપર પુત્રી ફરતી હોય અને પાણીમાં જોઈને એને આંખ વિંધવાની હોય, આ રાધાવેદ કહે છે. એમ કહે છે આત્મદર્શન કરવું એ વેદ છે, વેદ છે. આટલી એની ઉપયોગની એકાગ્રતા, સ્થિરતા અને તીવ્રતા જોઈએ. આત્મા જ દેખાય ત્યારે સમજવો કે ચારિત્રમાં ગયો, માત્ર આત્મા જ દેખાયો. સમયસારની અંદર બનારસીદાસજીએ એ સ્થિતિનું વર્ણન કર્યું, એક દેખીએ એક જાણીએ રમી રહે એકઠો, સમલ અમલ ન વિચારીએ એ સ્થિતિ કછું નહીં ઓર. અને ભગવાન કુંદકુંદાચાર્યજીએ સમયસારની અંદર કીધું, તમામ નહીં, તમામ પ્રમાણ, તમામ નિક્ષેપ, તમામ સપ્તભંગી, તમામ વિચારો, તમામ વિકલ્પો, તમામ વૃત્તિઓ, તમામ શાસ્ત્રો, તેનાથી પર જઈને શાસ્ત્રથી પ્રતિપાદ્ય એકમાત્ર શુદ્ધ ચેતનામાં લીનતા કરવી છે અને એને જ અમે ધ્યાન કહીએ છીએ. એમાં જ જ્યારે ઉપયોગની લીનતા છે તે જ અમારું ધ્યાન છે. ચારિત્ર મોહ જાય એટલે આવું ધ્યાન થાય. ધ્યાન બેસતું નથી, ધ્યાન થતું નથી, ધ્યાનમાં સ્થિરતા રહેતી નથી. મંત્ર બદલાવો ને, કોઈ નવો આપો ને, બસ આપણે માગણી કર્યા કરીએ કે અમારાથી ધ્યાન થતું નથી. સાહેબ બેઠક બદલાવવી, પદ્માસનને બદલે શું કરવું, બીજું કંઈ કરવું, સિદ્ધાસન કરવું, આ કરવું, તે કરવું, આ એકેય આસન તને ધ્યાનમાં ઉપકારી થવાના કંઈ કરવાનું નથી. પકડાતું નથી શું કરવું છે. થાય બધું, અનંત જીવો મોક્ષે ગયા છે, થતું હશે તો જ ગયા હશે ને, પણ પકડાતું નથી કે મારે શું કરવું છે. ઓલો દર્શન મોહ છે ત્યાં સુધી નહીં પકડાય. દર્શન મોહ છે ત્યાં સુધી નહીં પકડાય, બાધારૂપ થશે જ. જ્યારે આવી સ્થિતિ આવે, એક જાણીએ એક દેખીએ, માત્ર પોતાને પોતાનો આત્મા જ દેખાય, આત્મા જ અનુભવાય, ત્યારે આ બધી વસ્તુ થાય છે. એટલે કહ્યું છે કે આટલા બધા લક્ષણો દર્શન મોહના કયા પછી મોહ ગયો કે દર્શન જ ચાલ્યું ગયું. ઘણી વાર વિચારતા વિચારતા મોહ નથી જતો, દર્શન મોહની વિચારણામાં દર્શન વયું જાય છે. આપણે ત્યાં આજે એકાંત જ્ઞાનની આરાધના કરનારા બધા ભેગા થયા છે ને, એ આત્મા ભૂલી ગયા અને નયની અંદર અટવાઈ ગયા અને ગુચાઈ ગયા. એ શું? તો કે મોહ રહી ગયો અને દર્શન વયું ગયું. દર્શન વયું ગયું, એને જોઈતું હતું દર્શન, એને સંબંધી મોહ ટાળવો હતો. અને એમાં એટલા બધા નયમાં, નિક્ષેપની અંદર, સપ્તભંગીમાં, આમાં તેમાં અનેક પ્રકારના તર્ક વિતર્કની અંદર એટલી એકાંતની અંદર ચાલ્યા ગયા કે મૂળ ભૂલાઈ ગયું અને હાથમાં પછી ઓલું બધું શુષ્ક રહી ગયું. અને એના જ ગુણગાન ગાવાની અંદર ઇતિશ્રી માની લીધી, આત્મા ભૂલાઈ ગયો. કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં લખ્યું કે નહીં આત્માને સમજવા માટે કહ્યો હતો, એની બદલે જીવો નહીંમાં જ ગૂંચવાઈ ગયા. આત્મા તો ક્યાંય દૂર વયો ગયો, હવે ભવચક્રમાંથી છૂટી શકાય પણ નહીં ચક્રમાંથી છૂટી નહીં શકાય. કેમ કે આ ભ્રમની જાળ છે, ભૂલવણીની જાળ છે, આમાં ફસાણો હતો. એની જો પકડ આવી ગઈ તો એમાંથી તું નીકળી શકીશ નહીં. તો એ રીતે કહ્યું છે અહીંયા કે એને સીધી વાત એ છે કે મોહને ટાળવાનો છે અને દર્શનને રાખવાનો છે. એ વાત અહીંયા આપણે ચારિત્ર મોહ કેમ જાય એ સમજવા માટે શરત એ મૂકી કે ચારિત્ર મોહ જવા માટે દર્શન મોહ જવો આવશ્યક છે. દર્શન મોહ એ આભ્યંતર અવસ્થા છે, ચારિત્ર મોહ એ બાહ્ય અવસ્થા છે. જીવ દર્શન મોહને ટાળવાનો પ્રયત્ન કર્યા સિવાય ચારિત્ર મોહને ટાળવાની જુદી જુદી ક્રિયાઓ અને અનુષ્ઠાનો અને સાધનો કર્યા કરે છે અને એને ધર્મ માને છે અને એને કારણે એ કરે છે એટલું સારું છે. કેમ કે જેટલું કરશે એટલી પુણ્યનું ઉપાર્જન તો કરશે, એમાં કોઈ ના નથી. એ કે પાપ નથી બાંધતો પણ કર્મ બાંધે છે. ખ્યાલ આવે છે? અને ક્રિયાનું ફળ તો આવે જ, એટલે કર્મ બાંધે છે, પાપ નથી કરતો. આ ભેદ સમજાય છે કે પાપ નથી કરતો પણ કર્મ તો બાંધે છે. તો કર્મનો બંધ ચાલે ત્યાં સુધી મોક્ષની ગતિ કેવી રીતે થાય? એટલે કૃપાળુદેવ લખ્યું, વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદ તા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ સ્વભાવ ઉત્પન્ન થતો નથી, શુભનો સ્વભાવ ઉત્પન્ન થઈ ગયો. દર્શન મોહ ટાળ્યા વિના ચારિત્ર મોહ ટાળવા માટે અનેક અનુષ્ઠાન સાધના વગેરે વગેરે કરે, ગચ્છ અનુસાર, સંપ્રદાય અનુસાર, પોતાની જે કંઈ રીત છે એ અનુસાર કર્યા કરે, પણ એથી કરીને એ મોક્ષ તત્વની ઉપાસના થતી નથી, આત્મતત્વ પમાતું નથી. કેવી સ્થિતિ થાય છે? જીવ પોતે જ પોતાની ભ્રમણામાં કેટલો છેતરાય છે. ભ્રાંતિમાં એકવાર ગયો, અજ્ઞાનમાંથી બહાર આવવું સરળ છે, અજ્ઞાનમાંથી બહાર આવવું સરળ છે. કોક મળે ને એવો માથાનો અને જ્ઞાન આપે, કાન પકડીને સમજાવે તો અજ્ઞાન ટળી શકે છે પણ ભ્રાંતિ ન ટળે. ભ્રાંતિમાંથી બહાર આવવા માટે બહુ કઠિન છે. ગમે તેવો જ્ઞાની આવે તો એને ભ્રાંતિમાંથી બહાર કાઢવો કઠિન છે. એ જ્ઞાનીને ભ્રાંતિમાં નાખી દે, હા, જ્યારે સમય મળે એવો પાવરફુલ થાય તો જ્ઞાનીને એમ થશે કે મેં ખોટું કીધું કે શું. કૃપાળુ દેવે ગાથા મુખી આત્મસિદ્ધિમાં, આત્મભ્રાંતિ સમ રોગ નહીં. કેમ? આત્મ અજ્ઞાન કયો ને સાહેબ, કે આત્માનું અજ્ઞાન, તો કે ના અજ્ઞાન ટળી શકશે પણ ભ્રાંતિ ટળવી કરી છે. આ ચારિત્ર મોહ છે એ ધર્મની ભ્રાંતિ છે. 214 ના પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે કે ધર્મના નામે મિથ્યા વાસનાઓ છે, આ જીવે ભયંકર કરી છે. ધર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન થયું છે એ મહાલક્ષ રાખી એવી મિથ્યા વાસના કેમ ટળે એ માટે વિચાર કરવાનો પરિચય રાખશો. બેસે છે. જીવને બંધનના અનેક કારણો છે, એમાં અહીંયા કહે છે કે ધર્મને રૂપે, ધર્મના રૂપમાં આ મિથ્યા વાસનાઓ કયા રૂપમાં આવી છે અને એનાથી જીવને બંધન થયું છે. હવે સંસારના કર્મથી બંધન થાય એ તો પકડી શકાય, સાવચેતી રાખીએ જોઈએ, પણ ધર્મના રૂપે આ બધી વાસનાઓ આવી છે, ધર્મની ક્રિયાઓ એની અંદર આ બધી જે કહ્યું કે દર્શન મો ગયા વિના સમજણ વિના આ બધું કરીએ તો પછી આ વાસનાઓથી બંધન થયું છે જીવને. આ બંધન એ ભ્રાંતિ છે, કારણ કે આપણને એમ થાય કે મેં તો બધી છૂટવાની જ ક્રિયા કરી છે, હું તો બધું છૂટવા માટે જ કરી રહ્યો છું અને પરિણામ શું આવતું હોય આ ખ્યાલ ન, આ ભ્રાંતિ. તો કેટલીક વાર કોઈક જીવ સંસારમાં રહીને કર્મ ઓછા કરતો અને આમાં વધારે. કૃપાળુદેવે ત્રણ પત્રોની અંદર ઉલ્લેખ કર્યો છે કે અનંતાનુબંધી ક્યાં બંધાય છે, સંસારમાં બંધાય છે કે ધર્મના માર્ગમાં બંધાય છે. તો કે છે અનંતાનુબંધી કર્મ જે બંધાય છે, જે જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે છે અને અનંત કાળ સુધી જેનો સંસાર છૂટી શકતો નથી, આવું કર્મ અનંતાનુબંધી કર્મ એ જીવને પરમાર્થ માર્ગમાં બંધાય છે, સંસારમાં ઓછું બંધાય. વિપરીત માન્યતાનો ભાવ પરમાર્થમાં વધારે હોય છે સંસારમાં. સંસારમાં તો ખબર જ છે કે હું આ બધા કર્મો કરું છું, સાંસારિક ક્રિયાઓ એકે ધર્મની નથી. અહીંયા તો બધી કરતો હોય એ સમજે છે કે હું તો ધર્મની કરું છું અને ક્રિયાઓ થતી હોય પરિણામથી વિપરીત, ભાવથી વિપરીત. એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહ, મોહની એનું આ સ્વરૂપ જીવે વારંવાર વિચારવા જેવું છે, બહુ વિચારવા જેવું છે. એના વિચાર ન થવાને કારણે જીવને અનંત કાળનો સંસાર ઊભો રહી ગયો છે. એટલે આત્મસિદ્ધિની અંદર આ સૂત્ર કે હણી બોધ વિતરાગતા અચૂક ઉપાય, આમ મોક્ષ માર્ગનો અચૂક ઉપાય તો આ છે કે દર્શન મોહ અને ચારિત્ર મોહને ટાળવાનો સાચો ઉપાય, અચૂક ઉપાય અમે કહીએ છીએ. અચૂક કીધો કે જો આ કરીશ તો ફરી તારો સંસાર રહેવાની કોઈ સંભાવના નથી, નહીં તો અનંત કાળ સુધી આવું કર્યું છે કર્યો જા, સંસારનો ક્ષય નહીં થાય. એટલી બહુ મોટી વાત મૂકી છે, લક્ષમાં આપવી જોઈએ. અહીંયા આ ગાથાનું વિવરણ પૂરું થાય છે. આગળ 104 પ્રવચન ક્રમાંક 78 ગાથા 104
ગાથા 104 અને 5 બધા સાથે લેશું. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્રમાદિક તે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાસો સંદે. ક્રોધાદિ ભાવથી કર્મ બંધ થાય છે અને ક્રમાદિ ભાવથી તે હણાય છે. અર્થાંત ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે. સરળતાથી માયા રોકી શકાય છે. સંતોષથી લોભ રોકી શકાય છે. એમ રતિ અરતિ આદિ પ્રતિપક્ષથી તે દોષો રોકી શકાય છે. તે જ કર્મબંધનો નિરોધ છે અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વેને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે અથવા સર્વેને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રોકાય છે અને જે કર્મબંધને રોકે છે એ અકર્મદશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં પણ અત્રે અનુભવમાં આવે છે તો તેમાં સંદેશ શો કરવો. આધ્યાત્મિક જગતમાં સમગ્ર સાધના જગતમાં એક મહત્વનો પ્રશ્ન છે. તેનો પ્રારંભ આ ગાથાથી થાય છે. તમે શાસ્ત્રો જાણો, વાંચો, તત્વ ચર્ચા કરો, તત્વ નિર્ણય કરો, વિવિધ પ્રકારના અનુષ્ઠાનો કરો, ધર્મ સાધના કરો, યોગ કરો, ધ્યાન કરો, ભક્તિ કરો, વૈરાગ્ય ધારણ કરો. છેવટે શું જોઈએ છીએ આપણને? આ બધું કરવાનું શા માટે આપણને કહેવામાં આવે છે? સુખેથી જીવન જીવીએ છીએ. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, ગાવું, મોજ મજા કરવી, તો આ જીવનમાં તમે શા માટે અવરોધો ઊભા કરો છો? અમને જીવા દો ને. પુત્ર ધ્યાન સૂત્રમાં આ ગાથા છે. ઇથ્યા ગયા એક ઇમે કામા કાલિયા જે અણા ગયા કો જાણે પરે લોકે અસીવા નિત્યવા ગુણો. આ કામ ભોગો હાથમાં આવેલા છે. આવતીકાલની કોને ખબર છે? આપણને શરીર મળ્યું છે, ઇન્દ્રિયો મળી છે, કામભોગના સાધનો મળ્યા છે, ભોગની સામગ્રી મળી છે, ભોગવી શકાય તે પ્રમાણે દેહની બધી અનુકૂળતા મળી છે. આવતીકાલની કોને ખબર છે? પરલોક છે કે નહીં કોને ખબર? પુણ્ય પાપ છે કે નહીં? માટે જે જીવન જીવી રહ્યા છીએ તે જીવવા દો એમ નાસ્તિકો કહે છે. આ જીવનમાં એક મહત્વની વાત મૂકીને આપણા જીવન પરિવર્તનની વાત શાસ્ત્રોને કરવી છે. એક જીવન એક બદ્ધ જીવન છે અને બીજું એક જીવન મુક્ત જીવન છે. ગમે તેટલી સ્વતંત્રતા આપણને હોય પણ છેવટે આપણે પરાધીન છીએ અને બંધાયેલા છીએ. આપણા જીવનમાં સ્વતંત્રતા પ્રાપ્ત થાય એ માટે શાસ્ત્રોને કહેવું છે કે આ બધા જ ઉપાયો, આ બધી જ સાધનાઓ એક જ વિશેષ અવસ્થા પ્રાપ્ત કરવા માટે છે. અને વિશેષ અવસ્થા એ જ આત્માની સહજ અવસ્થા છે. સહજ સ્વરૂપમાં સ્થિતિ થવી એ જ મોક્ષ છે. એવા એક વાક્યનો ઉપયોગ પરમ કૃપાદોએ કર્યો છે. આત્માનો સહજ સ્વભાવ છે. અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ તે નોર્મલ નથી. ઓ એબ નોર્મલ અને કૃત્રિમ અને સાહજિક જે જીવન છે તેને મુક્ત કહેવાય.
બસ. પ્રવચન 78 નો પ્રારંભ છે. કસાય નાશનો ઉપાય એને માટે ગાથા 104 કીધી છે. 104માં શું આવે છે? ગાથાનું સૂત્ર શું છે? કસાય નાશના ઉપાયમાં કનકભાઈ શું કહ્યું છે? પ્રતિપક્ષ એટલે કર્મ ક્રોધથી બંધાતા હોય તો એ કર્મને તોડવા માટે કયો ભાવ કરવો પડે? ક્ષમા ભાવ કરવો પડે. આવો અનુભવ બધાને છે તો આમાં સંદેહ રાખવાની જરૂર. કયો સિદ્ધાંત? કે જેવો ભાવ કર્યો હોય એથી પ્રતિપક્ષ ભાવ કરવો, એથી વિપરીત ન કરવો. ક્રોધની સામે ક્ષમાનો ભાવ કરવો, એવી રીતે માન સામે નમ્રતા, માયા સામે સરળતા, લોભ સામે સંતોષ. આ બધા જ ભાવો એટલે શાસ્ત્રની અંદર જે કંઈ ઉપાયો કીધા છે, માર્ગ કીધા છે, એની ચર્ચાઓ જે બધી જ્ઞાનીઓ કરે છે એમાં એ કહે છે કે તું શંકા શા માટે કરસ, સંદેશા માટે કરસ? કારણ કે આ વાત એ દરેકનો અનુભવ છે, દરેકનો પ્રત્યક્ષ અનુભવ સર્વ, એમાં કોઈ બાકી નથી. ખરેખર તને કોઈની સાથેનો ક્રોધ થયો હોય અને તું એને ક્ષમા કર, એની ક્ષમાપના માગ, તો તને એ ક્રોધના ભાવો જે છે એનું અસર નીકળી જવાની છે. એ ભાવ ક્રોધનો છે, હણાઈ જશે. તો આ આખી વાત મૂકીને કહે છે કે ક્રોધાય દી રોકાય, અને આ જે પ્રતિપક્ષ ભાવ કરવો એ કર્મબંધને રોકે છે અને તે અકર્મ દશાનો માર્ગ છે. શબ્દ પ્રયોગ શું છે? અકર્મ દશાનો. અત્યારે અક્રમ દશાની ઘણી વાત આવે છે, પણ ખરેખર કૃપાળુ દેવે વાત મૂકી છે કે અક્રમ નહીં, અકર્મ. મોક્ષનો ઉપાય અક્રમ નહીં, અકર્મ. નથી સમજ તમને. એટલે જ્યાં સુધી આ અકર્મ ભાવ નો આવે, ભલે ક્રમથી કે અક્રમથી, ભાવ કયો આવવો જોઈએ? અકર્મ નો આવવો જોઈએ. હું શુદ્ધાત્મા છું આવું જ્ઞાન મને મળ્યું, પછી ભાવ કયો આવવો જોઈએ? અકર્મ નો. તો મોક્ષ અકર્મ ભાવથી થાય છે. મુક્તિનું સૂત્ર અકર્મ છે, અક્રમ નથી. ક્રમ કે અક્રમ જે રીતે હોય તે રીતે, પણ જો અકર્મ ન થાય ત્યાં સુધી મોક્ષ ન થાય. અકર્મ ન થાય ત્યાં સુધી ન થાય. બહુ મહત્વની વાત છે. એટલે કે છે એ અકર્મ દશાનો માર્ગ છે, અને આ માર્ગ છે એ પરલોકમાં અનુભવમાં આવશે એવો નથી. અહીંયા પણ એટલે જે વાત કહેવામાં આવે છે એ વાત એવી નથી કે પછી પરલોકમાં તમને એ માર્ગનું પ્રમાણ મળશે. પ્રત્યક્ષ અનુભવ થાય તો અહીંયા જ સમજમાં આવી શકે એવો કસાઈ નાશનો ઉપાય એ આ વાત એનું આ પ્રકરણ આ ગાથા કરે છે. વાત મૂકી છે, પ્રશ્ન ઉત્તરાધીન સૂત્રની અંદર ગાથા મૂકી છે. ભગવાનને પ્રશ્ન કર્યો છે કે અમને શરીર મળ્યું છે, ઇન્દ્રિયો મળી છે, ઇન્દ્રિયોની લબ્ધિ પ્રાપ્ત થઈ છે, પર્યાપ્તિપણું છે, કામભોગના બધા સાધનો પૂરાપૂરા મળ્યા છે, અને ભોગવી શકાય એવી દેહને અનુકૂળ એવી બધી સામગ્રી પણ મળી છે, આયુષ્યનો યોગ પણ મળ્યો છે. કાલ કોને ખબર છે? અને આ પુણ્ય પાપની પણ કોને ખબર છે? જીવી રહ્યા છીએ તો જીવવા દઈએ ને શાંતિથી. અમને જીવી રહ્યા છો, જીવવા દો. પણ અહીંયા જ્ઞાની પુરુષને બીજી વાત કરવી છે. આ સામાન્ય જીવોની આ વાત હોય છે. દેહ આધારિત જ્યારે વિચારણા છે, પોતાના અસ્તિત્વનું માત્ર વર્તમાન જે સ્વરૂપ છે, શરીર, એની ઇન્દ્રિયો, એની પ્રાણશક્તિ એટલે ઉર્જા, ભોગવવાની ક્ષમતા, એના આધારિત વાત છે. ત્યાં સુધી તો લોકોને લાગે છે કે ધર્મનું કોઈ મહત્વ નથી, ધર્મનું કોઈ મૂલ્યાંકન નથી, આ શેની વાત થાય છે? ત્યારે અહીંયા શાસ્ત્રને તો એ કહે છે કે ભાઈ, તને હજી સમજ નથી, જીવનની પૂરી સમજ નથી. જીવનના બે અંશ છે, જીવનના બે ભાગ છે. કયા ભાગ છે? એક બદ્ધ જીવન છે અને બીજું મુક્ત જીવન છે. તું જે માને છે અત્યારે આ શરીર વગેરે એ આયુષ્યથી બદ્ધ છે, આ ક્યાં કાયમ હતું? આપણું જીવન અત્યારે બદ્ધ જીવન કે મુક્ત જીવન? બદ્ધ જીવન છે. સેનાથી બદ્ધ છે? આયુષ્યથી બદ્ધ છે. મને શરીર મળ્યું છે, પણ શરીર કાયમ માટે મળ્યું છે? નથી મળ્યું. નિત્ય મળ્યું છે? નહીં. તો તને જીવનને તો ખબર નથી કે શરીર નહીં હોય તો તારું જીવન તો છે જ. તો આ બદ્ધ જીવન છે, કર્મોથી બદ્ધ છે. મને સામગ્રી મળી છે, મુક્ત રીતે મળી છે કે બદ્ધ રીતે મળી છે? કેમ કે પુણ્ય ખતમ થાય તો બધી મળેલી સામગ્રી ક્ષણમાં વહી જાય. પુણ્ય ક્ષીણ જબ હોતા હૈ. આપણે આલોચનાની અંદર એક દુઓ આવે છે કે જ્યારે પુણ્ય નબળું પડે છે ત્યારે તો કેવડા જંગલમાં પણ આપોઆપ દાવાનળ થાય. જલે કાષ્ટકી લકડી સળગે આપોઆપ. ભાઈ, ભોમાંથી ભાલા નીકળશે, ઊભા થશે. સંસારમાં ન હોય અહીંયાથી તને દુઃખો આવીને ઊભા રહેશે. તને મળેલી સામગ્રી એ બદ્ધ કે મુક્ત? તને પ્રાપ્ત થયેલ ઇન્દ્રિયો બદ્ધ કે મુક્ત? બદ્ધ છે. બદ્ધનું કારણ નહીં. ઇન્દ્રિયો બદ્ધ છે. સેનાથી બદ્ધ છે? એની પર્યાપ્તિથી. કાલ સવારે ઇન્દ્રિયની પર્યાપ્તિ શરૂ થઈ તો સૂતો અને સવારે ઉઠીને ક્યાંક મને કાંઈ દેખાતું? કેમ, શું થઈ ગયું? કાને કાંઈ સંભળાતું નથી, શરીર કાંઈ કામ હાલતું નથી, હવે કાંઈ પગ મૂકી શકાતો નથી. શું થયું? અરે, આ બધું કર્મથી બદ્ધ છે. તારું સમસ્ત જીવન, જીવનની સમસ્ત અનુકૂળતાઓ, સામગ્રીઓ, એ બધું જ કર્મથી બદ્ધ છે. એ તારા લક્ષમાં નથી. તને એમ થયું કે જે ક્ષણે મને મળ્યું છે અને બધું હું માણું છું, ભોગવું છું, અને આ બધું બહુ સરસ છે, સાહેબ હવે ધર્મ બર્મની વાત મૂકોને, શાંતિથી જીવવા દો ને, ભોગવવા દો ને. તારો ભોગ એ બદ્ધ જીવનનો છે, મુક્ત જીવનનો નથી. તું કાયમ આ નહીં ભોગવી શક. અને જો તું કાયમ ભોગવી શકવાનો હો તો જ્ઞાની કોઈ દી વચમાં આવે? જ્ઞાની કોઈ દી વચમાં ના આવે. તારું સુખ એ અવ્યાબાધ નથી. તારું સુખ, તને મળેલું સુખ જે વાત કરસ, જીવન, શરીર, ઇન્દ્રિયો, ઉર્જા, સામગ્રી, સંપત્તિ, આ બધું તારું સુખ અવ્યાબાધ નથી. તારું સુખ અનંત નથી. તારું સુખ સ્વાધીન નથી. બધું આધારિત છે જે તારા લક્ષમાં નથી. સુખ કરું તારું, તારી દ્રષ્ટિ છે એટલી ટૂંકી છે. તને એમ થાય છે કે આ બધું સુકામ. પણ જ્ઞાનીઓ કહે છે કે જો ભાઈ, અમારે તો જીવન પરિવર્તનની તને વાત કરવી છે, કે એક જીવન છે બદ્ધ છે અને બીજું જીવન મુક્ત છે. ગમે તેટલી સ્વતંત્રતા આપણને હોય તો પણ આપણે પરાધીન છીએ. આ પરાધીન કરનારું તત્વ જે કર્મ છે એ લક્ષમાં આવતું નથી. આપણને એમ લાગે કે મારો બધો વૈભવ છે એ ક્યાં બદ્ધ હતો? કોઈએ મકારું મારું મકાન બાંધી નથી રાખ્યું. મારા મકાનની ચાવી મારી પાસે છે. છતાં તારું મકાન હતું ન હતું થઈ જાય. આવી એક દ્રષ્ટિ જ્ઞાની આપે છે. ત્યાંથી ભગવાને એનો બોધ શરૂ કર્યો છે ઉત્તરાધ્યાયમાં, કે જીવન બદ્ધ છે, મુક્ત નથી. આ તારી કલ્પના છે કે મુક્ત છે, અને અમને તમે દુઃખી કરો માં, અમને તમે ડિસ્ટર્બ કરો માં, અમે શાંતિથી જીવીએ છીએ, જીવવા દો ને, શું વાંધો છે તમને? તો કે નથી, તને સમજ નથી. જીવનનું સુખ તો એ સુખ છે જે નિત્ય છે, શાશ્વત છે, અનંતુ છે અને અવ્યાબાધ છે. એ સુખની પ્રાપ્તિ કરવા માટે આ અધ્યાત્મ છે કે જ્યાં તારું જીવન પણ છે અને સુખ પણ છે, અને જગતનું કોઈ પરિબળ એ સુખમાં બાધા ઉત્પન્ન કરી શકે નહીં. કૃપાળુદેવે સાદી વ્યાખ્યા આપી, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હવે તારા જીવનમાં જે કંઈ તારી પાસે અનુકૂળતા છે એની પાછળ શું છે? દુઃખ છે. કેમ કે પ્રત્યેક સુખ દુઃખના પડછાયા સાથે જ આપણી પાસે આવેલું છે. પ્રત્યેક સંયોગ વિયોગની સાંકળ સાથે બંધાયેલો જ છે, પણ દેખવામાં આવતો નથી, એટલે ભ્રાંતિ છે. જીવોને પોતાના વર્તમાન જીવન અંગેની એક ભ્રાંતિ છે, અને ભ્રાંતિને કારણે એને એમ લાગે છે કે આ સાચું છે અને આ મારું છે, આ મારી માલિકીનું છે, મારું સ્વામિત્વનું છે, મારા પુરુષાર્થનું છે, મારા ઉદ્યમનું છે. આપણે હવે જલસા કરો, મેં આ બધું કર્યું છે, મારું સર્જન છે, ઇટ્સ ઓલ માય ક્રિએશન. એટલી બધી ભ્રાંતિના પ્રકારો છે. હવે એને એમાં કોઈ વિક્ષેપ કરે એનાથી સહન થતું નથી, પણ જ્ઞાનીને દેખાય છે કે આ જે છે એ બરોબર નથી. આ જે છે એ સુખ માને છે, હમણાં પટકાવવાનો છે, અને આવું અનંત વાર દુઃખની ગર્તામાં જીવ ચાલ્યો જાય છે, અને આવો એનો અનંત કાળ ગયો છે આમ ને આમ સુખની શોધમાં, કારણ કે એને સુખનું સ્વરૂપ શું છે એ લક્ષમાં નથી. અહીંયા કહે છે કે આપણે બંધાયેલા છીએ, આપણા જીવનમાં સ્વતંત્રતા પ્રાપ્ત થાય. શાસ્ત્રોનું કહેવું છે કે આ બધા ઉપાયો, આ બધી સાધનાઓ અમે એક જીવનની વિશેષ અવસ્થા પ્રાપ્ત થાય એ માટે કહીએ છીએ, અને તે વિશેષ અવસ્થા એટલે જીવનું સહજ આત્મ સ્વરૂપ. આ સહજ સ્વરૂપ જો તારું થાય, કોઈના ઉપર આધારિત નહીં, કોઈના ઉપર પરાધીન નહીં, એ તારી સહજ અવસ્થા હોય તો એ તારી સુખની અવસ્થા છે. સહજ સ્વરૂપમાં જીવની સ્થિતિ થવી તે જ મોક્ષ છે. અત્યારે અસહજ છે, અત્યારે તને સુખ સાધનથી છે, સ્વભાવથી નથી. આ બધી અનુકૂળતાઓ છે ત્યાં સુધી સુખ છે, પણ કર્મની અનુકૂળતા પલટાઈ જાય તો સુખ નથી, બાધિત સુખ છે, અવ્યાબાધ સુખ નથી. ક્ષણિક સુખ છે, અક્ષય સુખ નથી. અલ્પકાલિક છે, શાશ્વત નથી. જીવને દ્રષ્ટિ બદલાવી દે છે જ્ઞાનીઓ, કે ભલે તારે આ જોયું છે ને, આવું જ જોયું છે ને, પણ તું ટેમ્પરરી વિચારે છે. જ્ઞાનીઓ પરમેનન્ટ વિચારે છે કે એવું સુખ આપીશું. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, સાદી એની શરૂઆત કરીશું ધર્મથી, સાચા પુરુષાર્થી થશે. નહીં આવે સાદી અનંત અનુ શરૂઆત થશે એની, જે જન્મમાં જે ભવમાં જ્યાં સદગુરુ મળ્યા હશે, જ્યાં આત્મિક દ્રષ્ટિ આવી હશે, જ્યાં મુમુક્ષુતા જાગી હશે, એ જન્મમાં શરૂઆત થશે, પછી એનો અંત કદી નહીં આવે. અને જગતના સુખોની શરૂઆત પણ મનુષ્ય જન્મમાં, તું રાજા બન્યો હોઈશ, લક્ષાધિપતિ બન્યો હોઈશ, ઉદ્યોગપતિ બન્યો હોઈશ, તો સુખની શરૂઆત થશે, પણ એ અનંત રહી શકશે નહીં. તારા સાધનોના સુખ અનંત નહીં રહે, અને સ્વભાવનું સુખ તારું અનંત રહેશે. અમારે સ્વભાવનું સુખ પ્રગટાવવું છે, જેની પાછળ દુઃખની છાયા નથી. આ વિશેષ આપણે, સમય પૂરો થયો છે, અવસરે વિચાર કરીશું. આ કસાઈ નાશનો ઉપાય જ્ઞાનીઓ કેવી રીતે સમજાવે છે.